તારીખ 27/10/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 17 સળંગ પ્રવચન નંબર 47
જગતના જીવોને અજ્ઞાનની અધિકારથી બહુ કાટ લાગ્યો છે, એટલે મલિનતા ઘણી થઈ છે. અનાદિથી મિથ્યાત્વના અને અજ્ઞાનના સંસ્કાર છે, તો પણ જ્ઞાન રીતિને અંતરમાં લાવીને વિપરીત કરણીને ભેદીને સાધકતા સાધી મહાન થાય છે. ભલે અનાદિથી વિપરીત પરિણામ કર્યા હોવા છતાં પણ પોતે જ્ઞાન રીતિમાં આવે, અંદરમાં જ્ઞાન રીતિમાં આવે તો વિપરીત કાર્ય છે, વિપરીત કાર્ય પદ્ધતિ છે, એનો નાશ કરી શકે છે. જ્ઞાન રીતિ લીધી છે. જ્ઞાન રીતિ એટલે ભેદ જ્ઞાનની પદ્ધતિ, એને જ્ઞાન રીતિ કહે છે. અનાદિથી જીવ પર પદાર્થમાં સ્વપણાની માન્યતા કરીને પદાર્થની સાથે એકત્વ કરી રહ્યો છે. સાથે સાથે ઉત્પન્ન થતો જે અનંતાનુબંધીનો રાગ, તેની સાથે પણ તે એકત્વ કરી રહ્યો છે. જ્યાં સુધી વેદ જ્ઞાન પૂર્વક શુદ્ધ ઉપયોગમાં આવીને ભિન્નાત્માનો અનુભવ ન કરે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ ન કરે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો રાગ થાય છે તે બધો અનંતાનુબંધીનો રાગ થાય છે. અશુભ રાગ પણ અનંતાનુબંધીનો છે અને ત્યાં શુભ રાગ પણ અનંતાનુબંધીનો છે. અનુભવ થયા પહેલા શુદ્ધ આત્માનો શુદ્ધ સ્વભાવનો વિકલ્પ છે, તે પણ અનંતાનુબંધીનો રાગ છે. તેમાં અહમ પણ સ્વ પણ કર્યું છે અને રાગના વિષયરૂપ પદાર્થો શરીર અને બીજા સંયોગોમાં સ્વ પણ કર્યું છે. તેનાથી ભાવે જુદો પડે તો દ્રવ્ય જુદો પડે. પહેલા ભાવથી જુદો પડે, શ્રદ્ધા જ્ઞાનમાં ભાવથી જુદો પડે તો અહીંયા દ્રવથી પણ એટલે દ્રવ મોક્ષ થાય. તો શરીરાદી રહીત અને રાગાદી રહીત સિદ્ધપદને પ્રગટપણે પ્રાપ્ત કરે. તેથી જ્ઞાન રીતિને અંતરમાં લાવીને વિપરીત કરણીને ભેદીને વિપરીત કાર્ય પદ્ધતિને છોડીને સાધકતા સાધી સાધના કરી, સાધકતા સાધવી એટલે સાધનાને કરી માન થાય છે. પરમા લાચારી કરતો નથી, દીનતા કરતો નથી, તેથી માન થાય છે. નિજ ધ્યાનરૂપ આનંદ સુધાનું પાન થાય, જ્યારે સ્વરૂપની સાધના થાય ત્યારે નિજ ધ્યાન લાગે અને એ નિજ ધ્યાનમાં આનંદ સુધાનું આનંદ અમૃતનું પાન થાય. સુધા એટલે અમૃત, આનંદ અમૃતનું પીવાનું ત્યાં થાય છે. મોક્ષ પદનો નિદાની થઈ એ જ સમયમાં સ્વરસ વશી થાય છે, પરમાગમોમાં અધ્યાત્મ વિષયક અનેક શબ્દો છે એનો પ્રયોગ અહીંયા દીપચંદજીએ કર્યો છે. અધ્યાત્મ ગ્રંથ છે ને અનુભવનો, એટલે કે મોક્ષ પદનો નિદાની થઈને, નિદાન એટલે ધ્યેય, આમ નથી કહેતા નિયાણું બાંધે છે, એની દશામાં કોઈ ભોગ ઉપભોગનું નિદાન બંધ કરે છે ત્યારે પૂર્વ પુણ્યના ઉદયથી એ ચક્રવર્તી પદને કેવી રીતે પુણ્યની પદવીને પ્રાપ્ત કરે છે, મિથ્યા દ્રષ્ટિ થાય છે. એ નિયાણું અથવા નિદાન બંધ છે એ સંસારમાં ચાર ગતિમાં રખડાવે છે. અહીંયા મોક્ષ પદનો નિદાની થાય, મોક્ષ પદનું જેને ધ્યેય છે, પૂર્ણ શુદ્ધતાનું જેને ધ્યેય છે, તે એ જ સમયમાં અથવા એક જ સમયમાં સ્વરસ વશી થાય, સ્વનામ આત્મરસના વશથી પોતે શુદ્ધ પરિણામને પ્રાપ્ત કરે, પરવશપણું એનું મટે અને સ્વવશ થાય. સ્વવશ થાય ત્યારે સ્વનો અત્યંત રસ ઉપજ્યો હોય તો સ્વરસ વશી થાય. ઇન્દ્રિય ચોરને દબાવી, કાયાની માયા ત્યજીને, પરમેશ્વર સ્વરૂપ પદને પોતાના અઘટ ઘટમાં વ્યાપક નિહાળ્યું. શું થયું? જ્યાં પોતે સ્વાનુભવમાં આવે છે તારે ત્યારે ઇન્દ્રિયો તરફના પરિણામ છે એમાં નિરસપણું આવે છે, એટલે ઇન્દ્રિય ચોરને ત્યાં દબાવી દીધો. બહારમાં અવિરત સમ્યક દ્રષ્ટિ હોય, વ્રતફચકાર ન દેખાતા હોય તો પણ એને ઇન્દ્રિય વિષયોનો રસ હોતો નથી. જે સમ્યક દ્રષ્ટિ શુભ ભાવને પણ હે માને છે તે અશુભને ઉપાદેય માને તો એનું સમ્યક દ્રષ્ટિ પણ ક્યાં રહ્યું? અશુભમાં રસ આવે, અશુભ પરિણામમાં રસ આવે તો દ્રષ્ટિ મિથ્યા થયા વિના રહે નહીં. શુભમાં મર્યાદિત રસ આવે છે કેમ કે શુભનું ઉપાદેય પણ નથી, પણ જો અશુભમાં રસ આવે તો દ્રષ્ટિ મિથ્યા થયા વિના રહે, સમ્યક દ્રષ્ટિ ન રહી શકે. એવો અશુભના રસ સાથે શ્રદ્ધાન્ય સંબંધ સીધો લાગી જાય છે. ભલે આચરણ અશુભનું છે એટલે ચારિત્રની મુખ્યતાનું પરિણમન છે, પણ એમાં રસ આવે તો દ્રષ્ટિ મિથ્યા થયા વિના શ્રદ્ધાન છૂટી જાય. હા, આત્માના ગુણ રત્નને ચોરે છે, એટલે જેમ ચોરી થાય ત્યારે ખબર પડતી નથી કે ચોરી થઈ, છુપી રીતે કોઈ લઈ જાય છે ને, એમ જ્યારે ઇન્દ્રિયોના આશ્રય પરિણામ કરે છે ત્યારે ઇન્દ્રિય વિષયોમાં સુખનો આભાસ થાય છે, એમાં આત્માના ગુણની હાનિ થાય છે, એટલે ગુણને નુકસાન પણ પહોંચે છે, તેથી એને ચોર કહેવામાં આવે છે. એ ઇન્દ્રિય ચોર છે અને બીજો પ્રમાદ ચોર છે. ચોર લઈએ તો પ્રમાદ છે એ ચોર છે. પ્રમાદ છે એ ચોર છે એટલે શું છે કે પ્રમાદના કાળમાં જીવને તીવ્ર કષાય ન દેખાય, ત્યારે કાંઈ ખાસ प्रवृत्ति नथी के बीजा विचार आवता नथी, आराम थी जीवन पसार थाय छे, तो क्या पोताने केटलुं नुकसान थाय छे एनो ख्याल नथी रहेतो। छातामां पसार थतो काळ, ए काळ केटलो चाल्यो जाय छे અને એ પરિણામમાં આત્માને કેટલું નુકસાન છે એની ખબર રહેતી નથી, એટલે પ્રમાદને પણ ચોર કહ્યો છે। અધ્યાત્મ શાસ્ત્રોમાં પ્રમાદના પરિણામને કષાય રસથી ભરેલું પરિણામ કહ્યું છે। કેવું? કષાય રસથી ભરેલું પરિણામ કહ્યું છે। જ્યારે જીવ પ્રમાદી થાય છે ત્યારે એનો કષાય તીવ્ર નથી દેખાતો, પણ કષાય રસ ત્યાં તીવ્ર છે એમ કેમ છે। અને એ કષાય રસના ભારથી ભરેલું પરિણમન છે એમ કહેવામાં આવે છે। એ અધ્યાત્મ દ્રષ્ટિનો ચમત્કાર છે કે જ્યાં પ્રગટપણે કષાય તીવ્ર દેખાતો નથી છતાં પણ ત્યાં કષાય રસ ઘણો પીળ્યો છે એને દેખાય છે। એ અધ્યાત્મ દ્રષ્ટિનો વિષય છે। પ્રમાદ એ ભય છે, એટલે આવા ચોરનો ભય લાગે છે। આત્માર્થી જીવને પ્રમાદનો ભય લાગે છે, પ્રમાદ થાય તો એને ભય થઈ આવે છે, કેમ કે એમાં કષાય રસ છે એ આત્માના અહિતકર પરિણામ છે। અને જ્યાં આત્માનું અહિત થાય ત્યાં ભયની ઉત્પત્તિ થાય, એવો એક સહેજે સહેજે પાત્રતાનો પ્રકાર છે। પાત્રતાના લક્ષણમાં એ વિષય આવે છે। રસ તો વૃત્તિમાં છે ને, રસ ક્યાં છે? રસ તો વૃત્તિમાં છે, સંયોગ પૂર્વ કર્મનું ફળ છે, સંયોગ વર્તમાન પ્રયત્નનું ફળ નથી। વળી સંયોગ પરગ્રહ હોવાથી આત્મા એમાં કાંઈ કરી શકે છે એ વસ્તુ સ્થિતિ નથી। લાવવું કાઢવું એ આત્માના અધિકારનો વિષય નથી। પૂર્વકર્મનુસાર ચારે ગતિમાં કોઈ પણ સંયોગમાં જીવને એ સંયોગથી સંયોગની વૃત્તિથી વિમુખ એવું સમ્યક દર્શન તો થઈ શકે છે, અને સમ્યક દર્શન થાય છે ત્યારે એના રસ છે એમાં ફેર પડે છે। જે ફેર પડે છે એમાં રસમાં ફેર પડે છે। હા, એવી રીતે પોતાની દ્રષ્ટિથી જોવે તો ભૂલ ખાય ને, જોવા માટે પોતે તૈયારી કરવી પડે, જોવા માટે પોતાને તૈયાર થવું પડે। હીરાને કાંકરો માનીને ફેંકી દે તો એમાં નુકસાન કોને છે? હીરાને કાંકરો ગણીને નાખી દઈએ તો એને નુકસાન તો પોતાને છે। એ તો પૂછે, હીરાને ઓળખવા માટે ઝવેરી થયા વિના બીજો શું ઉપાય છે? બીજો કોઈનો ઉપાય ખરો? જ્ઞાનીને ઓળખવા માટે લાયકાત કેળવવી, યોગ્યતા કેળવવી, જ્ઞાનમાં વિચાર દિશામાં તૈયાર થવું, એ કાર્ય તો પોતાને કરવાનું છે। એક વાત એ સ્પષ્ટ છે કે મોક્ષનો માર્ગ એ અંતરદૃષ્ટિથી શરૂ થાય છે અને જીવના અંતરંગ પરિણામનો એ વિષય છે. બહિર્દૃષ્ટિથી અનાદિ જીવ સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ કરતો રહ્યો છે અને બાહ્ય દૃષ્ટિથી આ માર્ગમાં અવાતો નથી, આ માર્ગમાં પ્રવેશ થતો નથી કે બાહ્ય દૃષ્ટિથી એમાં કોઈ આગળ પણ વધતો નથી. આ સિદ્ધાંતો દૃષ્ટિફેરનો જે સિદ્ધાંત છે તો પાયન એને તો જેમ છે એમ સમજવું જ રહ્યો. પ્રમાદ છે શ્રીમદજીનું એક વચન છે ભાઈ વાત કરી કે પ્રમાદ નો ભય હોય છે આત્માર્થીને, પ્રમાદનો ભય થાય છે. સામાન્ય રીતે પ્રમાદ છે એ સુસ્ત પરિણામ છે, એમાં કોઈ ધમાધમ નથી. પણ જેને પોતાના સ્વરૂપનો ઉદ્યમ કરવો છે, જેને અંતર પ્રયત્નથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, તે જીવ પ્રમાદમાં પોતાનો સમય વ્યતીત કરતો નથી. એને ક્ષણ ક્ષણની સમય ક્ષણે ક્ષણના સમયની કિંમત છે એમ છે. ખરેખર એક જેમ પોતાનો સમય વ્યર્થ ગુમાવવા માંગતો નથી, પોતાનો સમય વ્યર્થ ગુમાવતો નથી, એનો અર્થ જ કે એ પ્રમાદમાં રહેવા માંગતો નથી. છતાં પ્રમાદ થાય તો એને ભય થાય છે. જેમ કોઈ પોતાનું ધન ચોરી ગયો હોય અને અફસોસ થાય, એ પ્રકારનો અફસોસ પ્રમાદના પરિણામ થતાં આત્માર્થની ભૂમિકામાં થયા વિના રહેતા નથી એમ બતાવું છું. શ્રીમદજી આ વિષય ઉપર બહુ પ્રકાશ પાડ્યો છે કે બહુભાગ જીવ બાહ્ય દ્રષ્ટિ હોવાની લીધે સંસારમાં રહેલા જ્ઞાનીઓને ઓળખી શક્યો નથી અને આ જ એનો મોટો દોષ છે. સૌથી એને મોટો દોષ ગણાવ્યો છે શ્રીમદજીએ કે જ્ઞાનીની ઓળખાણ એને થઈ નથી, એનો સૌથી મોટો દોષ છે. નહીં ઓળખાણ થવામાં કારણ શું કે બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે એની બાહ્યચર્યા ઉપરથી પોતાની દ્રષ્ટિ અનુસાર એ માપ કાઢે છે અને તેથી એને પોતાની પોતાના સમાન બધું લાગે છે. હું પણ આવું ખાઉં છું, એ પણ આવું ખાય છે, હું પણ આમ બોલું છું, આમ ભક્તિ કરું છું, આમ પૂજા કરું છું, આમ શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું, એ પણ આવું જ બધું કરે છે. એટલે પોતાની સાથે એની તુલના કરે છે ત્યારે એને પોતાની દ્રષ્ટિએ જે માપ થાય છે એમાં એને સાચો માપ આવતો નથી. ભાવલિંગી સંત તો જંગલમાં જાય ત્યારે ક્યારેક ભેટો થાય અને ત્યારે એની વાણીનો યોગ થાય, ઉપદેશનો એને લાભ મળે. એટલે એ એટલી સુલભતા વાળો પ્રસંગ નથી. મુનિરાજનો સત્સમાગમ થવો એ સુલભતા વાળો પ્રસંગ નથી. કેમ કે જે કાળમાં એ મુનિઓ વિચરતા હતા ભાવની, તેની પણ લોકોને જંગલમાં જવું પડતું અને જે ધર્મના ગરજવાન હતા એ જતા પણ હતા. રાજા હોય શેઠિયા હોય તો સાધન સામગ્રી લઈને ઘોડા લઈને, રથ લઈને, સાધન લઈને પણ જંગલમાં, ગુફામાં, પર્વતોમાં શોધે કે ક્યાંય મુનિરાજ છે તો એના ઉપદેશનો લાભ મળે, એટલી ગરજ હતી. એટલે કિંમત નહોતી. બહુ સુલભતાથી પુનિયોગની પ્રાપ્તિ હોય ને તો માણસને કિંમત નથી થતી. પ્રયત્ન કરીને, પરિશ્રમ કરીને 2-5 હજાર માઇલની મુસાફરી કરતા ગોતતા 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 થડ નીકળી ગયો એને મળે ને તો કિંમત થાય. જો ગુરુદેવને કોઈ વ્યાખ્યાનમાં મોડા પહોંચે ને તો નારાજ થતા હતા. રોજ મોડા આવવા વાળા પ્રત્યે નારાજ ન થાય, એ સમજે કે આમાં કઈ ફેર પડવાનો નથી. પણ જે રેગ્યુલર ટાઈમ સર આવવા વાળા હોય એ મોડા થાય ને તો થોડા નારાજ થાય. મુમુક્ષુભાઈને કહ્યું હતું કે આપણે મોડું ન થવું, પણ હવે શું છે, સાધન હોય ને મોડું થઈએ, પણ પગે ચાલીને ગયા હોય તો મોડું થાય. 20 માઇલ કોઈ સાધન મળતું જ ન હોય ને પગે ચાલીને સોનગઢ જવું પડતું હોય 20 માઇલ સુધી, તો કોઈ 5 મિનિટ મોડું જાય? 20 માઇલ ચાલવાનો પરિશ્રમ કરીએ, હવે 5 મિનિટનું વ્યાખ્યાન કોણ જવા દે? એટલે પરિશ્રમથી કાંઈક મળે છે ત્યારે કિંમત આવે છે. આ લોકોમાં બાપની ગાદીએ બેસે છે તો છોકરો ઉડાડે છે, પણ પોતે શૂન્યમાંથી ઊભો થયો હોય સ્ટ્રગલ કરી કરીને ત્યારે એની પૈસાની કિંમત લાગે છે. એ તો 12મા છે કે નહીં? શું કહે છે કે ઇન્દ્રિય ચોરને દબાવી, કાયાની માયા ત્યજીને, શરીર પ્રત્યેનું મમત્વ છોડીને, શરીર પ્રત્યેની સાવધાનીને ગૌણ કરીને, પરમેશ્વર સ્વરૂપ પદને અઘટ ઘટમાં વ્યાપક નિહાળ્યું, જેણે પોતાના અંતરંગમાં ઉતય પોતામાં વ્યાપકપણે છે એવું સ્વરૂપ નિહાળ્યું, એમાં એણે ઇન્દ્રિય ચોરને દબાવ્યા છે અને કાયાની મમતા પણ એણે છોડી છે, ત્યજી છે, કાયાની મમતા છોડી છે. જેણે શરીર પ્રત્યેનો રાગ છોડ્યો, શરીરનું મમત્વ જેણે છોડ્યું, એટલે શરીરનો સંયોગ હોવા છતાં અંતર પ્રયોગથી શરીરથી ભિન્ન આત્મા નિહાળ્યો, એને બીજા સંયોગોમાં મહત્વ છે એ વાત રહેતી. 5 ઇન્દ્રિયોના વિષયોમાં એનું મહત્વ સમજવું એ બહુ મોટી ભૂલ છે. જેણે દેહ સંયોગમાં હોવા છતાં દેહથી ભિન્ન છૂટો પડીને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો, સ્વાનુભવ કર્યો દેહથી ભિન્ન આત્માનો, એને બીજા સંયોગોથી ભિન્નતા તો થઈ, એમાં એને બીજા સંયોગોમાં રસ છે એ વાત રહેતી. અનુપમ ચિદરૂપને ઓળખ્યો, જેની કોઈ જગતમાં ઉપમા નથી એવા ચૈતન્ય રૂપી, ચૈતન્ય સ્વરૂપી એવા પોતાના નિજ પદને એને અનુભવથી ઓળખ્યું, ત્યાં અનુભવથી એને જાણ્યું અને બ્રહ્મભાવને મટાડ્યો. હું શરીર વાળો છું, હું રાગ વાળો છું, હું આટલા આટલા પ્રકારના સંબંધને સંયોગ વાળો છું, એ બધી ભ્રમણા એને મટાડી. અથવા પરમાં સુખ છે એવી ભ્રમણા પણ મટાડી, અનુકૂળતામાં સુખ છે એવી ભ્રમણા પણ મટાડી, બ્રહ્મભાવને મટાડ્યો, રાગમાં સુખ છે એવી ભ્રમણા પણ મટાડી, અને નિજ આત્મતત્વને પામ્યો સ્વરૂપને ઓળખું ધર્મણા મટી અને નિજાત્મ તત્વને પામ્યો એટલે અનુભવ ગોચર કર્યો સાક્ષાત સિદ્ધપદ છે એ સિદ્ધપદની પ્રાપ્તિ અનુભવમાં થઈ અચળ અભેદ ટેવ વાળો દેવ દીઠો ટેવ ને દેવનું એલિટરેશન પદ્ધતિ છે એવી રીતે લખો અચળ છે પોતે અભેદ છે અચળ અને અભેદ છે સદાય એકરૂપ રહેતું મારું સ્વરૂપ છે જેમાં ભંગભેદ અનુભવમાં અનુભવ ગોચર થતા નથી એવા અભેદ સ્વભાવ વાળો નિજ પરમાત્મ દેવ દીઠો અંતરમાં પોતાના જ પરમાત્મ પદને દીઠો આમ છે લોટરી લાગી સાક્ષાત પરમાત્માનો ભેટો એલિયન્સ હોય તો એમ પરમાત્મ પદનો અનુભવ કરે છે સાક્ષાત અનુભવ કરે છે અચળ અભેદ ટેવ વાળો દેવ દીઠો ત્યારે ભાવથી ઉદાસી થઈ શાશ્વત પદના નિવાસી થઈ સુખ રાશિ લીધી એ સી 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 બધા લીધા ભાવથી ઉદાસી થઈને આખા ભાવથી ઉદાસ થયો પછી ભાવના કોઈ નાના મોટા પ્રસંગ છે એ અપેક્ષાનો વિષય રહેતો નથી આખા ભાવનું પોટલું બાંધીને ફેંક્યું ભાવ પ્રત્યે ઉદાસ થયો એમાં પછી આ બધા અનુકૂળતાના પ્રતિકૂળતાના પાપના અને પુણ્યના ઉદયો છે એ તો બધા ભાવના પેટામાં છે મુખ્ય ઉદય તો મનુષ્ય ભાવનો છે પછી એના પેટામાં અનુકૂળતા અને પ્રતિકૂળતાઓ સાતા અને અસાતા અનેક પ્રકારના વિભિન્ન પ્રસંગો ઉત્પન્ન થાય છે એ બધા આ જીવને ઉપેક્ષાનો વિષયથી જોવો જોઈએ અહીં તો જ્ઞાનીનું વર્ણન લીધું છે કે જ્ઞાની છે એ ભાવ ઉદાસી છે આખા ભાવ પ્રત્યે એને ઉદાસીન ભાવ છે ઉપેક્ષા ભાવ છે હું મનુષ્ય ભાવ વાળો નથી ત્યાંથી તો એની માન્યતાનો પાયો નાખાવા નાખવામાં આવ્યો છે કે હું મનુષ્ય ભાવ વાળો નથી મનુષ્ય ભાવ એ ખરેખર મારું સ્વરૂપ નથી એનાથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપે હું છું એ પણ નહીં પછી તો ક્યાં પ્રશ્ન છે ઉદયમાન ભૂતકાળના તો અમ થાય એને ખબર નથી મિથ્યાત્મા એટલે એ તો એને કાંઈ અપેક્ષા એની નથી પણ જીવને વર્તમાન ઉદયની અપેક્ષા રહે છે જે કાંઈ અપેક્ષા રહે છે એ વર્તમાન ઉદયમાં બધી અપેક્ષાઓ રહે છે ઉદયની અપેક્ષાને લઈને જીવ પરસન્મુખ પણ છોડી શકતો નથી અને તેથી તે નિરંતરપણે પોતાના પરમાત્મ સ્વરૂપથી ઉપેક્ષિત રહે છે હવે અહીંયા આખા ભાવથી ઉદાસ થયો એટલે તમામ પ્રસંગથી ઉપેક્ષિત થયો અપેક્ષિત થયો પોતાના પરમાત્મ સ્વરૂપમાં અપેક્ષિત થયો એમ સામે સામે છે ભાવ ઉદાસી થઈ શાશ્વત પદના નિવાસી થઈ સુખ રાશિ લીધી સુખનો રસ્તો પકડ્યો રાશિ એટલે સમૂહ ઘણું અનંત સુખ પ્રાપ્ત કર્યું એ જ્યારે સુખ ઉત્પન્ન થાય છે ત્યારે જઘન્ય ભાવે ઉત્પન્ન થયેલા સુખમાં પણ અનંત સુખ છે એમ છે ખરેખર અને અહીંયા દુઃખ મિથ્યાત્મા છે એ પણ અનંત દુઃખ છે એવી રીતે શાશ્વત પદના નિવાસી થઈ સુખ રાશિ લીધી બહાર ન વહે એટલે બહાર ન રાચે બહાર ન ગુદે પછી બહારમાં રાખતો નથી પુણ્યના પ્રસંગમાં પુણ્યનો ઉદય હોય તો પણ સમ્યક દ્રષ્ટિ જીવ રાચતો નથી એમ કેમ જગતના જીવો પુણ્યના ઉદયમાં રાચે છે અને પાપના ઉદયમાં ખેદાય છે द्वेष થઈ આવે છે, અરે અમને આકરા ઉદય આવ્યા, શું કરવું હવે અમારે, ક્યાંય પણ અમારું માથું ઠેકાણે રહેતું નથી, એમ પ્રતિકૂળતાના ઉદયમાં ન વહે, બહારમાં નરા છે ન ગોથે, નિજ ભાવને ચાહે, પોતાના સ્વભાવ ભાવની ચાહના છે, સ્વભાવની ભાવના છે, તેમાં તે સ્વભાવમાં રાચે, બહારમાં ન રાચે તે અંતરંગમાં રાચે, જે બહારમાં રાચે તે અંતરંગમાં ન રાચે, ને જે અંતરંગમાં રાચે તે બહારમાં ન રાચે. સામે સામું છે, સ્વપદ નો નિવાસ સ્વપદમાં છે, તે બહિરંગ સંગમાં ઢૂંઢી ઢૂંઢી વ્યાકુળ થયો, પોતાના નિજપદ નો નિવાસ તો સ્વપદમાં છે, આમાં તો ક્યાંય બીજો ન્યાય લગાડવો પડ્યો નથી, સ્વપદ નો નિવાસ તો સ્વપદમાં છે, એમાં તર્ક શું, કે એમાં બીજી વાત ને કોઈ આવવાની ગુંજાઈશ નથી. રાગ માં નથી ને કોઈ ક્ષેત્ર માં નથી, પર ભાવ માં નથી અને પરદ્રવ્ય માં નથી, કેમ કે પર ભાવ અને પરદ્રવ્ય થી ભિન્ન અનુભવ પોતાના સ્વરૂપ નો કરે છે, ભિન્ન અનુભવ એટલે ભિન્ન અસ્તિત્વને નો અનુભવ કરે છે, પોતાને પોતાના અસ્તિત્વમાં અનુભવે છે, અને પોતાને પોતાના અસ્તિત્વથી તો ગ્રહ્યો છે, ગ્રહણ ત્યાંથી થયું છે અસ્તિત્વથી, એટલે સ્વપદ નો નિવાસ સ્વપદમાં રહેવાનું, તો પોતાનું સ્વપદ પોતામાં જ રહે છે, પરંતુ તેને ભૂલીને ભ્રમણાથી બહારના સંગમાં સંયોગમાં ઢૂંઢી ઢૂંઢી શોધી શોધીને વ્યાકુળ થયો, બહારમાં ગોતે છે, ધર્મ પણ એને બહારમાં બાહ્ય ક્રિયામાં કરવો છે, રાગમાં કરવો છે, અને ભગવાનને પણ એને મંદિરમાં ને ક્યાંક બહારમાં શોધવા છે, એને બધું બહારમાં જોઈએ છે, એ બહારમાં શોધી શોધીને વ્યાકુળ થયો. દ્રષ્ટાંત આપે છે કે જેમ કસ્તુરી મૃગ સુગંધને ઢૂંઢે, કસ્તુરી મૃગ છે એને સુગંધ આવે છે, પોતાની ડ્યુટીમાં રહેલી કસ્તુરીની એને સુગંધ આવે છે, પણ એને ખ્યાલ નથી કે આ સુગંધ અહીંયાથી આવે છે, એને એને ખ્યાલ નથી, એટલે ચારે બાજુ શોધા શોધ કરે છે, જ્યાં સુગંધ આવે ત્યાં જાઓ, જ્યાંથી સુગંધ આવે ત્યાં જાઓ, ભ્રમણા થઈ છે કે ક્યાંક બહારથી સુગંધ આવે છે, એવી એને ભ્રમણા છે, તેથી બહારમાં એ શોધા શોધ કરે છે. જેમ કસ્તુરી મૃગ સુગંધને ઢૂંઢે પણ કાંઈ તે સુગંધ પર જગ્યામાં ન પામે, પણ ક્યાંયથી એને બહારથી સુગંધ મળશે નહીં, એમ આત્માને ધર્મ જોઈએ છીએ, સુખ જોઈએ છીએ, શાંતિ જોઈએ છે, એ બહારમાં શોધે છે, આમ રહું તો શાંતિ થાય, આમ કરું તો શાંતિ થાય, અહીંયા જઉં તો શાંતિ થાય, એકાંતમાં જવું તો શાંતિ થાય, જંગલમાં જવું તો શાંતિ થાય, મંદિરમાં જવું તો શાંતિ થાય, પણ ક્યાંય બહારમાં આત્માની શાંતિ નથી, શાંત સ્વરૂપ એવું પોતે છે, અને શાંતિનું વેદન એને પોતામાંથી અંતર્મુખ થાય તો વેદા એવું છે, તે ભ્રમણાથી બહારમાં ઢૂંઢે છે, શોધે છે. જેમ કસ્તુરી મૃગ સુગંધને ઢૂંઢે પણ તે કાંઈ સુગંધ પર જગ્યામાં ન પામે, તેવી રીતે પોતાનું પદ પરમાં ન પામે તેવી રીતે પોતાનું પદ છે એ નિજ પદને છોડીને ક્યાંય શોધવા જાય તો પરમા ક્યાંય પોતાનું પદ પામે એવું કે ક્યાંય કોઈ પરમ સંબંધીના રાગમાં સંયોગમાં એને સ્વપદનો અનુભવ થાય એ વસ્તુ અસંભવ ને અશક્ય છે. હવે એક વાત બહુ સરસ અહીંયા કરી છે કે પોતાનું પદ બારમાં શોધે છે, શાંતિ બારમાં શોધે છે, ધર્મ પણ બાહ્ય રાગ અને બાહ્ય ક્રિયાથી કરવા શોધે છે પણ ક્યાંય પામતો નથી અને પોતાનું પદ એને સૂઝતું નથી. પોતામાં પોતાનું પદ હોવા છતાં પોતાનું પદ પોતાને સૂઝતું નથી એનું કારણ મોહનો વિકાર છે. જે દર્શનનો છે એ એક એવો ભાવ છે, દર્શન મોહનો ભાવ જીવના પરિણામમાં એવો એક ભાવ છે કે જે ભાવને લઈને એને પોતાને પોતાનું પદ સૂચતું નથી. દર્શન મોહથી એને પોતાનું અસ્તિત્વ પરમાં ભાસે છે, પોતાનું અસ્તિત્વ પર ભાવમાં ભાસે છે, રાગમાં શરીરમાં અને સંયોગમાં પોતાનું અસ્તિત્વ ભાસે છે. જ્યાં એને અસ્તિત્વ ભાસે છે ત્યાં એને સુખ પણ ભાસે છે. આવી વધારે તકલીફની વાત છે. એક તો પોતાની સત્તાને પોતે ગ્રહણ કરતો નથી, પર સત્તામાં નિજ સત્તાનું ગ્રહણ કરે છે અને સાથે સાથે એમાં એને સુખનો આભાસ થાય છે. એને તો સાચું સુખ થાય છે, આભાસ તો જ્ઞાનીઓ કહે છે પણ એને તો સાચું સુખ લાગે છે. એ જે પરમા સુખની ભ્રાંતિ છે અને પરમા સુખની ભ્રાંતિ હોવાને લીધે પરને એને રાગને એને અધિકાય આપી છે, પોતાથી અધિકપણે એને સ્વીકાર કર્યો છે, એવો જે મોહનો વિકાર છે એ દર્શન મોહ છે. તેના કારણે પોતાનું પદ સૂજતું નથી. પોતાનું પદ પોતામાં હોવા છતાં પોતાને નહીં સૂજવાનું કારણ આટલું છે કે જીવને પરમા સુખની ભ્રાંતિ છે. ક્યાંય ને ક્યાંય એને પરમા સુખ બુદ્ધિ છે. એ સુખ બુદ્ધિ એને પોતાનું નિજ સુખ જોવા દેતી નથી. કર્મને જોયા તમે, નડે તો ધક્કો મારીને આઘા કાઢો દેખાય તો. પારમાં કોઈ નડક ધક્કો મારીને રસ્તો કરો કે ન કરો, હે રસ્તો કોઈ રોકીને ઉભો રહ્યું હોય તો નડતર થવા, હે શું કરે. આ તો દેખાતા નથી. કર્મ મને નડે છે એમ વિચારીને એમ સ્વીકારીને તારે શું કરવું છે? તારે નિષ્ક્રિય થવું છે કે હું શું કરું? કર્મ નડે એમાં મારે શું કરવું? મારે તો ઘણું આત્મકાર્ય કરવું છે, ધર્મ કાર્ય કરવું છે, પણ શું કરવું? કર્મ નડે છે એમ લીલું છે કે નાખો પોટલો દોષનો કર્મ કર્મમાં. મારો અપરાધ મને નડે છે એમ ન લેતા બીજો મને નડે છે એના જેવી વાત છે. ફલાણા ભાઈ મને ધર્મ કરવા દેતા નથી. હું જ્યાં ધર્મ કરવા જાઉં ત્યાં ડાવીનું ભારે. પણ ક્યાં તારે કરવો છે ધર્મ એ તો નક્કી કર. તારે કર્મમાં ધર્મ કરવો છે કે ધર્મીમાં ધર્મ કરવો છે? અધર્મ ભાવ તો તારો જ અપરાધ છે. કર્મને તો એમાં નિમિત્ત ગણ્યું છે, તે આશ્રય કર્યો તેથી ન આશ્રય કરતો એ નિમિત્ત પણ નથી એમ છે. ખરેખર નિમિત્ત તો ત્યારે કે પોતે નિમિત્ત બનાવે ત્યારે. જો નિમિત્ત ન બનાવે તો એ નિમિત્ત પણ એને લાગુ પડતું નથી, એ તો પોતાનું ઉપાદાન છે એનામાં. અહીંયા તો એ લેવું છે કે મોહના વિકારથી પોતાનું પદ સૂજતું નથી. જ્ઞાની શાસ્ત્રો સ્વપદનો ને પુકારી પુકારીને બતાવે છે કે જો તું આવો છું, જો તું આવો છું, તું આવો છું, તું આવો છું, પણ પોતે પોતાના નિરપદને અંદરમાં એની સૂઝ કેમ આવતી નથી એનું અહીંયા કારણ બતાવી દીધું છે કે તે મોહથી અન્યને વધારે સ્થાન આપ્યું છે. તારા સ્વરૂપ કરતા, તારા નિજપદ કરતા તે રાગપદને ને શરીરાદી પુદગળ પદને અન્ય પદાર્થના પદને વધારે સ્થાન અધિકાય આપી છે. બહારના આશ્ચર્યને છોડ, જગતના આશ્ચર્યને પણ છોડ, એમ કહેવું છે. જ્યાં તમને કોઈ પણ બહારમાં આશ્ચર્ય લાગે તો તારા સ્વભાવ, તારો જે સ્વરૂપ મહા આશ્ચર્યકારી છે એનું શું, એના આશ્ચર્યને તે છોડી દીધું. અને બહારમાં તને વિસ્મય લાગે છે એ તને તારું પદ સૂઝવા દેશે. શ્રીમદજીએ તો એક જગ્યાએ એવી વાત લીધી છે આ મુદ્દા ઉપર, આ બહુ મહત્વનો પોઈન્ટ છે કે જગતમાં જે જે પ્રસંગો અને જે જે વસ્તુઓની મોટાઈ ગણવામાં આવી છે, ભાઈ આ પૈસા છે, સોનું છે, ઝવેરાત છે, માન છે, મર્તબો છે, આબરૂ છે, કીર્તિ છે, યશ છે, જે જે પ્રસંગો ને જે જે વસ્તુની મોટાઈ ગણવામાં આવી છે તે વસ્તુઓ અને તે પ્રસંગ, પ્રસંગ એટલા માટે લીધો છે, ઉદય જીવને ઉદય હોય, ભ્રાંતિગત પણ તેની મહત્તા જ્યાં સુધી ભાસે છે જીવને, ત્યાં સુધી એને પોતાના નિજ સ્વરૂપમાં રહેલા સુખનો પ્રતિભાસ થતો નથી. મારા સ્વરૂપમાં સુખ છે એનો નિશ્ચય એને થઈ શકે નહીં, એવો એક બોલ લીધો છે. ભ્રાંતિગત પણ એ સુખ સ્વરૂપ ભાસે છે, એ બધા સુખ સ્વરૂપ ભાસે છે. એ બહારમાં જેની કિંમત છે જગતમાં એ જીવને સુખ સ્વરૂપ ભાસે છે કે મને આમાં ઠીક છે, આ મને ઠીક છે. ભ્રાંતિગત પણ એ સુખ સ્વરૂપ ભાષા છે, ભાસે છે એવા આ સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલક વર્તે છે, એવું કાઠિયાવાડી શું કહેવાય, એની મીઠાશ જ્યાં સુધી છે કે આ પ્રસંગ મને હો, આવો સંયોગ મને હો, આ પ્રકાર મને અનુકૂળ છે ને બહારમાં બીજો પ્રકાર મને અનુકૂળ નથી, એવું વાલક વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. ત્યાં સુધી પોતાના સ્વરૂપમાં સુખ છે એવું સુખ સ્વરૂપ એને ભાષ્યમાન થતું નથી. અનુભવવાનો વાત આગળ છે, હજી તો ભાષ્યમાન થતું નથી, એનો આભાસ આવતો, ભાસ આવતો નથી જે સુખ સ્વરૂપમાં છે. એ વાત તો સ્વરૂપ વિષયક લીધી એમણે, પોતાના સ્વરૂપ સંબંધમાં દીધી, પણ બીજી વાત એમણે સત્સંગના વિષયમાં પણ આ જ સિદ્ધાંત લાગુ પાડ્યો છે. અને પોતાનું સ્વરૂપ તો એને ભાષ્યું નથી એટલે સ્વરૂપનું મહાત્મ પણ એને ભાષ્યું નથી, પણ સત્સંગનું મહાત્મ પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. અંદરમાં સતભાષ્યમાન થવું અસંભવિત છે અને બહારમાં સત્સંગનું મહાત્મ જે અધિકાય ને મહિમા આવવી જોઈએ એ પણ એને ભાસી શકે નહીં, અસંભવ છે. આમ કીધું છે, એને અંદરનું સતભાષ્યમાન નહીં થાય ને બહારમાં એને સત્સમાગમ, સત જે એને પ્રગટ છે એવા પુરુષનો જે સમાગમ એની મહિમા પણ એને ભાષ્યમાન થશે નહીં.
એમને
બે વાત સાથે લઈ લીધી. જ્યાં સુધી તે સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર કરવો યોગ્ય છે. આ વાત શું કરવા લીધી કે કેટલાક જીવો આ સ્થિતિમાં આવ્યા પહેલા અસ્થાનમાં જે કાળે જેમ થવાનું હશે તેમ થશે એમ જે લઈ લે છે એને અહીંયા માર્ગદર્શન બીજી રીતે આપ્યું છે કે એ વાત હજી તને બંધ બેસે એવી નથી, તારે માટે તને બંધ બેસે એવું નથી. જ્યાં સુધી તને સંસારના પદાર્થો ઉપર વાલપ વર્તે છે અને અસંસારગત એવું જે આત્મતત્વ અને મોક્ષ માર્ગનું ધર્મતત્વ છે એના ઉપર તને પ્રીતિ અને વાલપ નથી, ત્યાં સુધી ક્યાંય પણ પ્રમાદ કર્યા વિના અપ્રમત્તપણે ખચિત કરીને ચોક્કસપણે, ખચિત શબ્દ અમારે ગુજરાતીમાં હિન્દીમાં અક્ષર આમ જ થવું જોઈએ. વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે, પુરુષાર્થ મારે કરવાનો છે એ વાતને તું મુખ્યતા આપજે. પુરુષાર્થ પર એક બહુ સારો બોલ દીધો છે બેનશ્રી વચનામૃતમાં. આ તો બધો વિષય જેવો છે, ગીતના આધારમાંથી બીજું, બીજાના આધારમાંથી ત્રીજું ચાલે. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણીને નિષ્કામપણે લખી છે, આમાં કોઈ વાદ વિવાદની જગ્યા નથી. કહ્યું છે એમાં કોઈ પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ પણ નથી, એને નિષ્કામ હેતુ કહેવામાં આવે છે. રુચિની ઉગ્રતા એ પુરુષાર્થ સહજ લાગે અને રુચિની મંદતા એ કઠણ લાગે. રુચિપૂર્વક પુરુષાર્થ ઉપડે છે. એક તો એ 348 ભૂલ છે, એક 343 છે. પણ 348 છે એમાં પુરુષાર્થનું મૂળ છે એ રુચિ છે, ગુણની રુચિ, ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ એ પુરુષાર્થનું કારણ છે. રુચિની ઉગ્રતા એ સહજ પુરુષાર્થ લાગે અને રુચિ મંદ પડી જાય તો એને પુરુષાર્થ કરવો એ વાત કઠણ લાગે. રુચિ જ્યારે મંદ પડી જાય ત્યારે જીવ આડે અવળે ચડી જાય ત્યારે એને અઘરું લાગે અને રુચિ જો વધે તો સહેલું લાગે. પોતે પ્રમાદ કરે તો દુર્ગમ થાય અને પોતે ઉગ્ર પુરુષાર્થ કરે તો પામી જવાય છે. બધે પોતાનું જ કારણ છે. સુખનું ધામ આત્મા છે, આશ્ચર્યકારી નિધિ આત્મામાં છે એમ વારંવાર આત્માનો મહિમા લાવી પુરુષાર્થ ઉપાડવો અને પ્રમાદને તોડવો. એક તો એ 348માં છે, 343માં એકલો પુરુષાર્થનો બોલ છે કે અનંત જીવો પુરુષાર્થ કરી સ્વભાવે પરિણમી વિભાવ ટાળીને સિદ્ધ થયા. જેટલા જીવો સિદ્ધ થયા છે, સિદ્ધ પદમાં પહોંચ્યા છે, તે સર્વ અનંત જીવો પુરુષાર્થ કરીને, એટલે કોઈ પહેલેથી એમને સિદ્ધ હતું એમ નથી, અનાદિથી કોઈ વ્યક્તિ અપેક્ષા એ પહેલેથી સિદ્ધ નહોતો, पुरुषार्थ करी स्वभाव भावे परिणमी विभाव ने टाळी अने सिद्ध थया माटे जो तारे सिद्ध मंडली में भळवू होय तो तू पण पुरुषार्थ कर। कोई पण जीव ने पुरुषार्थ कर्या विना तो भवांत थवानो ज नथी। तारे पण विचारी लेवू तारा माटे કે અંતરંગ નો જે સ્વરૂપ નો અંતર્મુખી વેગ છે સહજ એવો અંતર્મુખ થવાનો વેગ ઉપડ્યા વિના કદી કોઈને ભવાંત થાય ભવ ભ્રમણ નો નાશ થાય એવું તો કોઈ દી થયું નથી કોઈને ને કોઈને થવાનો નથી। ત્યાં પુરુષાર્થના પ્રકરણમાં ત્યાં કોઈ જીવ તો જેમ ઘોડો છલંગ મારે તેમ ઉગ્ર પુરુષાર્થ કરી ત્વરાથી વસ્તુને પહોંચી જાય છે એવા મોક્ષ માર્ગમાં એવા એવા જીવો થયા છે કે જેમ કોઈ છલંગ મારીને પહોંચે ક્ષણ માત્રમાં એમ કોઈ ઉગ્ર પુરુષાર્થી જીવ દ્રષ્ટિના બળમાં બધાનો એની અવગણના કરીને કેમ કે દ્રષ્ટિનો વિષય એક સ્વતત્વ સિવાય બીજું કાંઈ નથી છલંગ મારીને પહોંચી જાય છે તો મોક્ષ માર્ગમાં કોઈ જીવ ધીમે ધીમે પહોંચે છે। આમ પુરુષાર્થના પરિણામમાં બે પ્રકાર છે ઉગ્રતા અને ઉગ્રતા ન હોય એવું એકદમ તીવ્ર પુરુષાર્થ અને મંદ પુરુષાર્થ। મંદ પુરુષાર્થમાં પુરુષાર્થનો અભાવ નથી પુરુષાર્થનો સદભાવ છે પણ પુરુષાર્થની ગતિ પરિણતિ મંદ છે। જ્યારે પુરુષાર્થની પરિણતિ ગતિ મંદ રહે છે ત્યારે મોક્ષ માર્ગી જીવને પણ શુભ વિકલ્પો વિશેષ આવે છે તે શુભ ભાવમાં વિશેષ પરિણમે છે। પુરુષાર્થની ઉગ્રતા થતાં એ શુભ ભાવના ઉપયોગને છેદીને તે શુદ્ધ ઉપયોગમાં પરિણમે છે। પ્રવચન સારમાં ચરણાનુયોગ સૂચક ચુલિકા છે જ્યાં ચારિત્રનો અધિકાર ચાલ્યો છે ત્યાં આ વાત લીધી છે 354 55 256 56 56 ગાથા। મોક્ષ માર્ગે ધર્મી જીવને પણ મોક્ષ માર્ગમાં મંદ પુરુષાર્થના કાળમાં શુભ વિકલ્પની ઉત્પત્તિ થઈ આવે છે અને એ જ પુરુષાર્થ એનો તીવ્ર થતા શુદ્ધો ઉપયોગમાં એ પરિણમી જાય છે। સમ્યક દ્રષ્ટિ વસ્તુને પામવું તેમાં ટકવું અને આગળ વધવું બધું પુરુષાર્થથી જ થાય છે। વસ્તુ મને પ્રાપ્ત કરવામાં પણ પુરુષાર્થ હોય છે એ પ્રાપ્ત કરેલી વસ્તુમાં ટકી રહેવું મોક્ષ માર્ગમાં જે તે ગુણ સ્થાનમાં ટકી રહેવું એમાં પણ પુરુષાર્થ છે। પામવા કરતા ટકવામાં પુરુષાર્થ વધારે છે અને આગળ વધવું એમાં વધારેથી વિશેષ પુરુષાર્થ છે તે બધામાં પુરુષાર્થ જ હોય છે। પુરુષાર્થ બહાર જાય છે તેને અંદરમાં લાભ તેથી તારું વેગનું પરિણમન જ્યાં પણ બહાર જતું હોય ત્યાંથી છૂટીને તું અંદરમાં આવ। આત્માના જે સહજ સ્વભાવ છે તે પુરુષાર્થ દ્વારા સ્વયં પ્રગટ થશે। આત્માના જે સહજ સ્વભાવો છે અંદરમાં રહેલા જે સ્વભાવો છે તે પુરુષાર્થ દ્વારા પ્રગટ થશે વગર પુરુષાર્થે કોઈને પ્રગટ થયા છે એ વાત ક્યાંય છે આખો બોલે પુરુષાર્થ છે બહુ ઘણા પડખે થયા 432માં લગભગ બધા પડખા એમણે દ્રષ્ટિના વિષયના રૂચિના જ્ઞાનના સમજણના આત્માર્થના મોક્ષ માર્ગના મુનિપણાના મોક્ષના લગભગ બધા વિષયને સ્પર્શી લીધા છે એમ કહીએ તો ચાલે। નિમિત્તના ઉપાદાનના બધા ઘણા શું કહે છે કે કસ્તુરી મૃગને જેમ સુગંધ આવે છે તો પણ સુગંધનું સ્થાન મળતું નથી, તેમ આ જીવ ધર્મને શોધે છે તો પણ એને ધર્મનું સ્થાન મળતું નથી, બહારમાં શોધે છે એવી સ્થિતિ થઈ છે. ધર્મનું સ્થાન એટલે ધર્મી જે નિજ પદ છે તે પોતાનું પદ જ સૂજતું નથી, અને બહારમાં તો એ ગમે તેટલું શોધે તો પણ એ બહારમાં કોઈ નિજ પદને સાધી શકે કે પામી શકે એ વસ્તુ સ્થિતિ નથી. સંત પુરુષના પ્રતાપથી અનંત ગુણમય ચિદાનંદ નિજ પરમાત્મા તુરત પામે, એકલો મથી મથીને મથે પામવું દુષ્કર છે. સંત પુરુષના પ્રતાપથી અનંત ગુણમય ચિદાનંદ નિજ પરમાત્મા તુરત પામે, સંત પુરુષ એને પોતાનું એનું નિજ પદ એને બતાવે છે, જે વિધિ એ બતાવે છે તે વિધિ એક એવો નિમિત્ત ઉપાદાનનો એક એવો મંગળ પ્રસંગ છે કે જે પામી જાય છે. એ વિધિ બતાવનાર એવા છે અને એનો લેનાર પણ ત્યાં એવો છે એમ સમજવો. પ્રસાદ શબ્દ જે વાપર્યો છે ને, પ્રતાપ શબ્દ વાપર્યો છે, એ પ્રતાપનો અર્થ જ એવો છે કે ભાઈ તમારા ઉપર પ્રતાપ વર્તે છે. પ્રતાપ વર્તે છે એનો અર્થ કે લાયક છે માટે એના ઉપર પ્રતાપ વર્તે છે. ઉપાદાનને નિમિત્તની એની અંદર સંધિ છે. જ્યારે જીવ પ્રાપ્ત થાય છે ત્યારે જે સત્પુરુષ વિધિને બતાવે છે એ વિધિ એની નજરમાં આવે છે કે આમ અંતર્મુખ થવાનું કહે છે. જ્યાં આમ કહે છે એમ જ્યાં એને ખ્યાલ આવે છે તો એ અંદરમાં વિધિને પકડી લે છે. હા, એ તો લાગવા વગર નહીં રહે, એ વસ્તુ સ્થિતિ એવી છે. પોતાને ક્યાંય ને ક્યાંય ભેટો થયો છે એટલે એને પરિભ્રમણ એ દેખાણું છે અને આ પરિસ્થિતિ પણ એને દેખાણી છે. જય વિદ્રાગી કૃષ્ણ ધારમણો જય હો.